એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણી નજર સામે સતત વહેતો રહે છે, ક્યારેક શાંત તો ક્યારેક રૌદ્ર,
અને આપણે એને રોજ જોઈએ છીએ. આપણે વાત કરી રહ્યા છીએ નદીઓ વિશે.
બિલકુલ, પણ આપણે નદીને કેવી રીતે જોઈએ છીએ? મોટાભાગે પાણીનો એક મોટો પ્રવાહ.
હા, કાં તો પર્યટન માટેનું સ્થળ અથવા કદાચ પવિત્ર સ્નાન માટેની જગ્યા. પણ આજે આપણે એમ કે ઓક્સફોર્ડના ભૂગોળશાસ્ત્રી નિક મિડલટનના કામ પરથી સમજીશું કે નદી એના કરતાં ઘણું ઘણું બધું છે. એ તો પૃથ્વીની જીવાદોરી છે, આપણી સભ્યતાની જન્ની છે.
સાચી વાત છે, અને ખાસ કરીને આજના સમયમાં જ્યારે દુનિયા ક્લાઇમેટ ચેન્જ અને પાણીની તંગી જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહી છે,
ત્યારે તો આ વિષય વધુ જરૂરી બની જાય છે.
હા, ત્યારે નદીઓને માત્ર પાણીના પ્રવાહ તરીકે જોવાની ભૂલ આપણને ભારે પડી શકે છે. તો ચાલો આજે આ નદીના વહેણમાં ડૂબકી મારીએ અને તેના સાચા સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ.
તો આ વિષયમાં આપણને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ છે નિક મિડલટન. હવે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, એટલે વિદ્વાન તો છે જ, પણ એનાથી વિશેષ શું છે એમનામાં?
જુઓ, જે વાત મિડલટનને ખાસ બનાવે છે ને એ છે એમની બેવડી ઓળખ.
અચ્છા.
એક તરફે ઊંડા સંશોધક અને ભૂગોળશાસ્ત્રી છે, તો બીજી તરફ એકદમ કુશળ વાર્તાકાર. એમણે બીબીસી અને ચેનલ 4 માટે ડોક્યુમેન્ટરી પણ બનાવી છે.
ઓ વાહ.
અને 50થી વધુ દેશોમાં ફર્યા છે, એટલે જ્યારે નદીની વાત કરે છે ત્યારે માત્ર આંકડા કે ભૂસ્તરશાસ્ત્રના સિદ્ધાંતો
નથી હોતા,
એમાં માનવ અનુભવ પણ હોય છે.
બરાબર.
એમાં સંસ્કૃતિ અને વાર્તાઓ ભળેલી હોય છે.
આ જ કારણે કદાચ તેમનું લખાણ કોઈ શુષ્ક પાઠ્યપુસ્તક જેવું નથી લાગતું.
જરાય નહીં.
ગમ જોવા મળે છે.
એકદમ સાચું. તેઓ આપણને નદીનો આત્મા બતાવે છે, માત્ર એનું શરીર નહીં.
તો મિડલટનના કાર્યનો મુખ્ય વિચાર શું છે, જો કોઈ એક વાક્યમાં કહેવું હોય તો?
એમનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ ખરેખર ખૂબ જ શક્તિશાળી અને સચોટ છે. તેઓ કહે છે કે નદીઓ પૃથ્વીની રક્તવાહિનીઓ છે.
રક્તવાહિનીઓ, સર્ક્યુલેટરી સિસ્ટમ.
હા, બિલકુલ. જેમ આપણા શરીરમાં ધમનીઓ અને નસો લોહી, ઓક્સિજન અને પોષક તત્વોને દરેક કોષ સુધી પહોંચાડે છે, બસ એ જ રીતે નદીઓ પાણી, કાંપ અને જીવનને સમગ્ર ગ્રહ પર ફેલાવે છે.
વાહ, આ ઉપમા તો વિષયને એકદમ સ્પષ્ટ કરી દે છે. આનો અર્થ તો એ થયો કે જો નદીઓ બીમાર પડે તો આખો ગ્રહ બીમાર પડે.
બરાબર. જેમ આપણી રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય તો હાર્ટ એટેક આવી શકે છે, એ જ રીતે. અને આ જ વિચારને કેન્દ્રમાં રાખીને તેઓ એક મોટો સવાલ પૂછે છે. ખરેખર નદી શું છે અને આપણા સમાજ અને ગ્રહ પર તેનો આટલો ઊંડો પ્રભાવ કેમ છે?
તો આ પુસ્તકો એનો જવાબ આપે છે.
હા, એ આપણને નદીના ઉદ્ભવથી લઈને તેના સમુદ્ર સાથેના મિલન સુધીની એક અદ્ભુત યાત્રા પર લઈ જાય છે, જેમાં વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ અને ભવિષ્ય બધું જ આવી જાય છે.
મતલબ કે જો દુનિયાને સમજવી હોય તો પહેલા તેની નદીઓને સમજવી જ પડે.
બસ, આ જ એમની વાતનો સાર છે.
ચાલો તો પછી આ રક્તવાહિનીઓના તંત્રને થોડું ઊંડાણથી સમજીએ. તમે કહ્યું કે નદી એક યાત્રા છે, તો આ યાત્રાની શરૂઆત ક્યાંથી થાય છે?
જુઓ, એની પાછળ એક મોટું ચક્ર કામ કરે છે, જેને આપણે જળચક્ર કહીએ છીએ.
હાઇડ્રોલોજિકલ સાયકલ.
હા, સમુદ્રમાંથી વરાળ બને, વાદળ બંધાય અને એ વાદળ પર્વત પર જઈને વરસાદ રૂપે વરસે. એ વરસાદનું એક ટીપું જ્યારે જમીન પર પડે ત્યારે નદીની યાત્રા શરૂ થાય છે. પણ મિડલટન અહીં એક બહુ રસપ્રદ વાત કહે છે.
શું?
કે નદી એટલે માત્ર એમાં વહેતું પાણી નહીં.
તો પછી બીજું શું?
નદી એક આખી સિસ્ટમ છે, એમાં તેનો સમગ્ર સ્ત્રાવ વિસ્તાર એટલે કે વોટરશેડ.
મતલબ જે વિસ્તારનું પાણી એ નદીમાં આવે છે એ બધું?
હા, એ બધું. અને સાથે સાથે પાણી સાથે વહેતો કાંપ એટલે કે સેડિમેન્ટ એ પણ સામેલ છે. એટલે કે નદી એક જીવંત ગતિશીલ પ્રણાલી છે, પાણીની પાઇપલાઇન નથી.
અને આ ગતિશીલ પ્રણાલી જ પછી પૃથ્વીના દેખાવને આકાર આપે છે. આપણે ગ્રેન્ડ કેનિયન જેવી વિશાળ ખીણો વિશે સાંભળ્યું છે.
બરાબર. એ કોલોરાડો નદીએ લાખો વર્ષોમાં બનાવી છે. મિડલટન તો નદીને પૃથ્વીની મુખ્ય શિલ્પકાર કહે છે.
શિલ્પકાર?
હા, એ મુખ્યત્વે ત્રણ કામ કરે છે. ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ. ઇરોઝન, ટ્રાન્સપોર્ટ એન્ડ ડેપોઝિશન. આને તમે એક વિશાળ કન્વેયર બેલ્ટ તરીકે વિચારો.
ઓકે.
પર્વતોમાં જ્યાં નદી યુવાન અને ઊર્જાથી ભરપૂર હોય છે, ત્યાં તે આક્રમક રીતે ખડકોને કોતરે છે. આ થયું ધોવાણ.
અને એટલે ત્યાં વી આકારની ઊંડી ખીણો બને છે.
બરાબર. પણ એક મિનિટ, વી આકાર જ કેમ, બીજો કોઈ આકાર કેમ નહીં?
સારો પ્રશ્ન છે. કદાચ કારણ કે નદીનું પાણી નીચેની તરફ સૌથી વધુ બળ લગાવે છે.
એકદમ સાચું. તે જમીનને ઊંડી કોતરી જાય છે જ્યારે બાજુઓ ગુરુત્વાકર્ષણને કારણે ધસી પડે છે. આનાથી વી આકાર રચાય છે, તે દબાણ કરે છે.
સમજાયું. તો પર્વતમાંથી નીકળીને એ મેદાનમાં આવે ત્યારે શું થાય છે?
પહેલા કન્વેયર બેલ્ટનું શું થાય?
મેદાનોમાં પહોંચતા નદીની ગતિ ધીમી પડે છે. હવે એ શિલ્પકાર મટીને એક વિતરક જેવું કામ કરે છે. તે પોતાની સાથે લાવેલો કાંપ આસપાસના વિસ્તારોમાં પાથરવા લાગે છે
અને એનાથી ફળદ્રુપ મેદાનો બને છે.
હા, ફ્લડ પ્લેન્સ, જ્યાં દુનિયાની મોટાભાગની ખેતી થાય છે. અને એટલે જ એ સીધી ચાલવાને બદલે સર્પાકારે, એટલે કે મિયાન્ડર્સમાં વહેવા લાગે છે.
અને અંતે જ્યારે તે સમુદ્રને મળે છે, ત્યારે કન્વેયર બેલ્ટ પોતાનો બધો સામાન ખાલી કરી દે છે.
એકદમ. સમુદ્ર પાસે પહોંચતા તેની ગતિ લગભગ શૂન્ય થઈ જાય છે. હજારો કિલોમીટરથી પોતાની સાથે લાવેલો બધો જ કાંપ તે ત્યાં જમા કરી દે છે. આને નિક્ષેપણ કહે છે.
અને આ કાંપમાંથી જ ડેલ્ટા બને છે.
બરાબર. આપણું સુંદરવન, જે ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો ડેલ્ટા છે, એ આનું જીવંત ઉદાહરણ છે. એ નદીએ બનાવેલી જ જમીન છે. આ તો થઈ ભૌતિક દુનિયાની વાત, પણ નદી તો જીવંત પણ હોય છે ખરું ને? એની અંદર અને આસપાસ એક આખી દુનિયા વસે છે.
ચોક્કસ. નદી એ માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ એક જીવંત રેખીય ઇકોસિસ્ટમ છે.
લિનિયર ઇકોસિસ્ટમ.
હા. અને તેના કિનારાનો જે વિસ્તાર છે, જેને વૈજ્ઞાનિકો રિપેરિયન ઝોન કહે છે, તે ખૂબ જ મહત્વનો છે. આને તમે નદીની ત્વચા કે સ્કિન કહી શકો.
નદીની ત્વચા? આ તો બહુ રસપ્રદ છે. એ કેવી રીતે?
જો, જેમ આપણી ત્વચા આપણને બહારના પ્રદૂષણ અને આઘાતથી બચાવે છે, તેમ આ કિનારાના વૃક્ષો અને વનસ્પતિ.
અચ્છા.
એ જમીન પરના પ્રદૂષણને ફિલ્ટર કરીને નદીમાં જતું અટકાવે છે. એ જમીનનું ધોવાણ રોકે છે અને અસંખ્ય જીવજંતુઓ અને પક્ષીઓનું ઘર છે.
એટલે જો આપણે આ ત્વચા જ ઉજરડી નાખીએ, મતલબ કે કિનારાના વૃક્ષો કાપી નાખીએ,
તો નદી સીધી રીતે પ્રદૂષણ અને પર્યાવરણીય ફેરફારોનો શિકાર બને છે.
અને પાણીની અંદરનું જીવન, સેલ્મન જેવી માછલીઓની વાર્તાઓ આપણે સાંભળી છે.
હા, સેલ્મનનું ઉદાહરણ તો અદ્ભુત છે. એ જન્મે છે નદીના મીઠા પાણીમાં, મોટી થવા સમુદ્રના ખારા પાણીમાં જાય છે, અને પછી ઈંડા મૂકવા.
ફરી પાછી એ જ નદીમાં હજારો કિલોમીટરની વિપરીત યાત્રા કરીને આવે છે.
બરાબર. આ દર્શાવે છે કે નદી અને સમુદ્ર કેટલા જોડાયેલા છે. જો આપણે વચ્ચે એક બંધ બાંધી દઈએ, તો આપણે સેલ્મનનું આખું જીવનચક્ર તોડી નાખીએ છીએ.
અને આ જ સંબંધ કદાચ મનુષ્યો અને નદીઓ વચ્ચે પણ રહ્યો છે. શરૂઆતમાં તો આપણે પણ નદી પર જ આધારિત હતા.
આધારિત નહીં, આપણી સભ્યતા જ નદી કિનારે જન્મી છે. મિડલટન સ્પષ્ટ કહે છે કે માનવ સભ્યતાનો ઇતિહાસ એ નદીઓનો ઇતિહાસ છે.
જેમ કે નાઇલ અને ઇજિપ્ત.
બરાબર. નાઇલ નદી વગર ઇજિપ્તની સંસ્કૃતિની કલ્પના પણ ન થઈ શકે. એ જ રીતે ટાઇગ્રીઝ યુફ્રેટીઝ નદીઓ પર મેસોપોટેમિયા અને આપણી સિંધુ નદીના કિનારે હડપ્પન સંસ્કૃતિ વિકસી.
કારણ કે નદીઓએ આપણને ખેતી માટે પાણી અને ફળદ્રુપ જમીન આપી.
હા, અને એનાથી જ આપણે શિકારી સંગ્રાહકમાંથી એક સ્થિર સમાજ બની શક્યા.
અને એટલે જ કદાચ ગંગા જેવી નદીઓનું આપણા માટે માત્ર ભૌતિક નહીં, પણ આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ છે. આપણે નદીને માતા કહીએ છીએ.
ચોક્કસ. મિડલટન આને પવિત્ર ભૂગોળ કહે છે, સેક્રેટ જ્યોગ્રાફી. તેમના મતે નદીઓ પ્રત્યેનો આ આધ્યાત્મિક ભાવ કોઈ અંધશ્રદ્ધા નથી. આ તો હજારો વર્ષોના અનુભવમાંથી આવેલું પરિસ્થિતિકીય જ્ઞાન છે, ઇકોલોજિકલ વિઝડમ.
અચ્છા.
આપણા પૂર્વજો સમજતા હતા કે જો નદી જીવંત રહેશે, તો જ આપણે જીવંત રહીશું. નદીને માતા કહેવું એ તેના પ્રત્યે કૃતજ્ઞતા અને જવાબદારી વ્યક્ત કરવાની એક રીત હતી.
પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને આખો સંબંધ એમ કે બદલાઈ ગયો.
હા, દુઃખદ રીતે માતા અને સંતાનનો સંબંધ માલિક અને ગુલામ જેવો બની ગયો.
આપણો સંબંધ સહજીવનમાંથી પરોપજીવી જેવો બની ગયો.
બિલકુલ. આપણને એવો ભ્રમ થયો કે આપણે ટેકનોલોજીની મદદથી નદીને કાબૂમાં કરી શકીએ છીએ. આપણે વિશાળ બંધ બાંધ્યા, નદીઓના પ્રવાહ બદલી નાખ્યા અને તેને ઔદ્યોગિક કચરા માટેની ગટર બનાવી દીધી.
મિડલટન આને નિયંત્રણનો ભ્રમ કહે છે, ખરું ને?
હા, ઇલ્યુઝન ઓફ કંટ્રોલ.
એક મિનિટ, બંધના ફાયદા પણ તો છે ને? વીજળી, સિંચાઈ, પૂર નિયંત્રણ. આપણા સરદાર સરોવર જેવા બંધોએ લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. શું આપણે એને નજરઅંદાજ કરી શકીએ?
બિલકુલ નહીં. અને મિડલટન પણ એવું નથી કહેતા. તેઓ ફાયદાઓને સ્વીકારે છે, પણ એ આપણને સિક્કાની બીજી બાજુ પણ બતાવે છે.
અને એ શું છે?
એ કહે છે કે આપણે એની જે કિંમત ચૂકવી છે એ પણ જોવી જોઈએ. બંધ નદીના કુદરતી પ્રવાહને રોકે છે, જે કાંપને આગળ જતો અટકાવે છે,
જેનાથી ડેલ્ટા અને ખેતરોને પોષણ મળતું બંધ થઈ જાય છે.
બરાબર. તે માછલીઓ અને જળચરોના જીવનચક્રને તોડે છે. અને સૌથી મોટી સામાજિક કિંમત એ છે કે લાખો લોકોને પોતાના ઘર અને જમીનમાંથી વિસ્થાપિત થવું પડે છે.
એટલે પ્રશ્ન એ નથી કે બંધ સારા છે કે ખરાબ. પ્રશ્ન એ છે કે શું આપણે તેના ફાયદા અને નુકસાનનું સાચું સંતુલન સમજ્યા છીએ.
બસ એ જ વાત. આપણે નદીને એક જીવંત પ્રણાલી તરીકે જોવાનું બંધ કરી દીધું અને તેને માત્ર એક સંસાધન, એક રિસોર્સ તરીકે જોવા લાગ્યા.
અને આનાથી એક નવી સમસ્યા ઊભી થઈ છે, જળ રાજનીતિ.
હા, હાઇડ્રોપોલિટિક્સ. દુનિયામાં 263થી વધુ મોટી નદીઓ છે, જે એક કરતા વધુ દેશોમાંથી પસાર થાય છે.
એટલે પાણી માટે ઝઘડ.
ચોક્કસ. જ્યારે ઉપરવાસનો દેશ, જ્યાંથી નદી નીકળે છે, તે બંધ બાંધે છે, ત્યારે તે નળ બંધ કરવા જેવું છે.
અને નીચેવાસના દેશ માટે પાણીની તંગી સર્જાઈ છે.
હા, નાઇલ નદી પર ઇથોપિયા, ઇજિપ્ત અને સુડાન વચ્ચેનો વિવાદ, કે પછી ચીન દ્વારા મેકોંગ નદી પર બંધાતા બંધો,
અને ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ.
બરાબર. આ બધા એના જ ઉદાહરણો છે. ભવિષ્યના યુદ્ધો તેલ માટે નહીં પણ પાણી માટે લડાઈ શકે છે, એ વાત હવે માત્ર કલ્પના નથી રહી.
આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણી નદીઓ જો સ્વસ્થ નથી તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત નથી.
સાચી વાત છે. મિડલટન કહે છે કે નદીઓ ગ્રહના સ્વાસ્થ્યનું બેરોમીટર છે. જો નદીઓ પ્રદૂષિત અને મૃતપ્રાય છે તો એ ચેતવણી છે કે આપણી આખી પર્યાવરણીય સિસ્ટમ સંકટમાં છે.
એમના પુસ્તકોમાં અમુક વાક્યો એવા છે જે સીધા હૃદયમાં ઉતરી જાય છે.
હા, એક જગ્યાએ તેઓ કહે છે, જ્યારે આપણે નદીને પ્રદૂષિત કરીએ છીએ ત્યારે આપણે માત્ર સ્થાનિક જળમાર્ગને જ નુકસાન નથી પહોંચાડતા,
પરંતુ આપણે સમુદ્ર, વાદળો અને એકબીજા સાથે જોડતી નસોમાં ઝેર ભેળવીએ છીએ.
બરાબર.
આ તો ખૂબ જ ગંભીર વાત છે. આ દર્શાવે છે કે બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. મારા ઘરની ગટરમાં નાખેલું કેમિકલ આખરે કોઈના પીવાના પાણીમાં પહોંચી શકે છે.
અને સભ્યતા વિશેનો તેમનો વિચાર તો આપણી આધુનિક વિચારસરણીને સીધો પડકારે છે.
કયો વિચાર?
તેઓ લખે છે, સભ્યતાનું સાચું માપ એ નથી કે તે કેટલું પાણી નિયંત્રિત કરી શકે છે, પરંતુ તે તેની નદીઓની કુદરતી લયમાં કેટલી સારી રીતે જીવી શકે છે.
મતલબ કે મોટા બંધો અને રિવરફ્રન્ટ બનાવવા એ કદાચ પ્રગતિની સાચી નિશાની નથી.
ના, સાચી પ્રગતિ એ છે કે આપણે નદીને જીવંત રાખીને તેની સાથે કેવી રીતે જીવીએ છીએ.
બિલકુલ. પણ આ બધું જ્ઞાન જાણ્યા પછી સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ.
હા, આ બધી વાતો સાંભળીને કોઈને પણ ચિંતા થાય.
એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું બદલાવ લાવી શકીએ?
જો, સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આપણો દ્રષ્ટિકોણ બદલવો. જાગૃતિ,
એટલે કે અવેરનેસ.
હા, હવે પછી જ્યારે પણ આપણે કોઈ નદી પાસેથી પસાર થઈએ ત્યારે તેને માત્ર પાણીના વહેણ તરીકે ન જોઈએ, તેને એક જીવંત અસ્તિત્વ તરીકે જોઈએ, એક આખી ઇકોસિસ્ટમ તરીકે. આપણે વિચારીએ કે આપણા ઘરમાં વપરાતા કેમિકલ, પ્લાસ્ટિક કે ખેતરમાં વપરાતા જંતુનાશકો આખરે ક્યાં જાય છે.
એટલે કે વ્યક્તિગત સ્તરે જવાબદારી લેવી, પાણીનો બગાડ ઓછો કરવો, કેમિકલનો ઉપયોગ ઘટાડવો, આ નાના પગલાં પણ સામૂહિક રીતે મોટો ફરક લાવી શકે છે.
ચોક્કસ. અને બીજું, આપણે માહિતગાર અને જાગૃત નાગરિક બની શકીએ છીએ.
એ કેવી રીતે?
જ્યારે સરકાર નદી સંબંધિત કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરે, જેમ કે રિવરફ્રન્ટ કે કોઈ નદી જોડો પરિયોજના, ત્યારે આપણે તેના પર્યાવરણીય અને સામાજિક પ્રભાવો વિશે સવાલો પૂછી શકીએ, માહિતી માગી શકીએ.
કે શું આ પ્રોજેક્ટ નદીની ત્વચા, એટલે કે તેના રિપેરિયન ઝોનને નુકસાન પહોંચાડશે, શું તેનાથી નદીનું જીવનચક્ર તૂટી જશે?
બરાબર એ જ. અને વૈશ્વિક સ્તરે જે જળ રાજનીતિ ચાલી રહી છે તેને પણ સમજવાનો પ્રયાસ કરી શકીએ,
જેથી આપણને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને તેના મૂળમાં પાણી કેટલું મહત્વનું છે.
એકદમ.
આજની ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે નદીઓ કેટલી શક્તિશાળી અને છતાં કેટલી નાજુક છે. અરલ સમુદ્રનું ઉદાહરણ મને હજમચાવી જાય છે.
હા, એ તો ખરેખર દુઃખદ છે.
મધ્ય એશિયામાં આવેલો આ વિશાળ સમુદ્ર, જે બે મોટી નદીઓ દ્વારા પોષિત હતો, તે માનવીય ભૂલોને કારણે લગભગ આખો સુકાઈ ગયો અને હવે ત્યાં રેતીના રણમાં કાટ ખાતા જહાજો પડ્યા છે. આ એક જીવંત ચેતવણી છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આશા હજુ પણ બાકી છે. નદીઓમાં અદ્ભુત પુનર્જીવિત થવાની ક્ષમતા હોય છે.
જેમ કે
લંડનની થેમ્સ નદી, જે 1950ના દાયકામાં એટલી પ્રદૂષિત હતી કે તેને મૃત નદી જાહેર કરી દેવામાં આવી હતી.
અચ્છા.
પણ પછી લોકો અને સરકારે સાથે મળીને પ્રયત્નો કર્યા અને આજે એ જ થેમ્સ નદીમાં 125થી વધુ પ્રકારની માછલીઓ પાછી ફરી છે.
વાહ.
આ દર્શાવે છે કે જો માનવ પ્રયાસ અને રાજકીય ઈચ્છાશક્તિ હોય તો પરિવર્તન શક્ય છે.
આ તો ખરેખર એક આશાસ્પદ ઉદાહરણ છે. અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જઈએ.
જરૂર.
આપણી સ્થાનિક નદીને જુઓ, સાબરમતી હોય, તાપી હોય, નર્મદા હોય કે તમારા ગામની નાની નદી, તેનું સ્વાસ્થ્ય કેવું છે? એના સ્વાસ્થ્યમાં આપણા સમાજના સ્વાસ્થ્ય અને શાણપણોનું પ્રતિબિંબ દેખાય છે. શું આપણે તેને એક જીવંત માતા તરીકે જોઈએ છે કે પછી કચરાપેટી તરીકે? જવાબ આપણા સૌની અંદર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.